શ્રી પ્રવચનસાર ગાથા 80 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 44.
ચેતનપણે ચાલુ રહેનાર, ચેતનપણે સદાય કરનાર, સળંગ ચેતન પણ જેમાં રહીને છે એવી વસ્તુ એ હું દ્રવ સ્વરૂપે છું, વસ્તુ સ્વરૂપે છું. એમાં જે રહીનું ચેતન, એમાં જે રહીનું ચેતનપણું, ચૈતન્ય એટલે ચેતનપણું, અને હું અથવા સ્વભાવ એનું જે વિશેષણ એટલે એની વિશેષતા જણાય છે. અને એ સમય માત્રની મર્યાદા વાળું જેનું કાળ પરિમાણ હોવાથી પર્યાયની વાત કરો તો એની મર્યાદા કેટલી છે? એક સમયની છે, એક સમય માત્રની. દ્રવ્યો અને ગુણ કાયમ છે, જ્યારે પર્યાયની મર્યાદા એક જ સમયની છે, બીજા સમયની નથી. એક સમય માત્રની મર્યાદા વાળું જેનું કાળ પરિમાણ છે, અને એક સમયની મર્યાદા વાળું કાળ પરિમાણ હોવાને કારણે પરસ્પર અપ્રવૃત્ત છે. એકબીજામાં ઘણી પ્રવૃત્તિ, એક સમયની પર્યાયમાં બીજા સમયની પર્યાયની પ્રવૃત્તિ, અથવા એક સમયની પર્યાયના કાળમાં બીજા સમયની પહેલાની કે પછીની કોઈ પર્યાયની ઉપસ્થિતિ જ હોતી નથી, વિદ્યમાનતા જ હોતી નથી, એટલે પ્રવૃત્તિ રહેવાનો સવાલ રહેતો નથી. પરસ્પર અપ્રવૃત્તિ વાંધી અન્વય વ્યતિરેકો, અન્વયના જે વ્યતિરેકો છે એટલે જે ભેદો છે તે પર્યાયો છે, તેને પર્યાય કહેવામાં આવે છે. જે પર્યાયો જેવો એટલે જે પર્યાયો ચિત્ત વિવર્તનની એટલે આત્માના પરિણામની ગ્રંથિઓ છે, એમાં એક એક પર્યાય છે ગાંઠના સ્થાને, એકમાં બીજાનો અભાવ છે. એવી રીતે સ્વરૂપનો નિશ્ચય કરનાર જીવ પોતાના દ્રવ્યનો, ગુણનો અને પરિણામનો નિશ્ચય કરે છે. નિશ્ચય કરે છે એમાં તો આ ત્રણ ભેદ થયા, નિશ્ચયમાં દ્રવ્ય ગુણ અને પર્યાયના ત્રણમાં ભેદ થયા. એ ભેદથી જાણ્યા પછી એનું અભેદ જ્ઞાન થાય છે, અભેદ પરિણામ થાય છે. એ કઈ રીતે? જ્યારે એને સમીર દર્શન અથવા આત્માનો અનુભવ થાય છે, અને એ આત્માનો અનુભવ થાય છે ત્યારે એને મોહનો ક્ષય થાય છે. મોહ ક્ષય તો ત્યારે થાય છે જયારે શુદ્ધ પરિણમન થાય છે, ત્યારે દ્રષ્ટાંતિ નથી. હવે એ રીતે ત્રિકાળિકને પણ એટલે ત્રિકાળિક આત્માને પણ અહંકાર એનું અસ્તિત્વ છે. બીજમાં અનંતકાળ પહેલા અનંતકાળ થયો છે, ભવિષ્યના અનંતકાળ પર્યંત રહેશે. એવા ત્રિકાળિકને પણ એક કાળે કરી લીધો, એક કાળ એટલે વર્તમાન કાળમાં કરી લીધો એટલે સમજી લીધો, નિશ્ચય કરી લીધો. કાળિક ને પણ એક કાળે કરી લેતો જેમ મૂર્તિઓને ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે છે તેમ સુધીને ચેતનમાં જ સંક્ષેપીને એટલે કે અંતર્ગત કરીને તથા વિશેષણ વિશેષપણાની વાસનાનું અંતર્ધાન થવાથી જેમ ધોળાશને ધોળાપણાને હારમાં અંતરિત કરવામાં આવે છે તેમ ચૈતન્યને ચેતનમાં જ અંતરિત કરીને જેમ કેવળ હારને જાણવામાં આવે છે તેમ કેવળ આત્માને જાણતા તેની ઉત્તરો ઉત્તર ક્ષણે કરતા કર્મ ક્રિયાનો વિભાગ સ્વરૂપ પામતો જતો હોવાથી નિષ્ક્રિય ચિન્હ માત્ર ભાવને હારના દ્રષ્ટાંત એવા લીધું છે કે એક હારનું જે જ્ઞાન થાય છે એમાં હાર કહેતા આખો હાર દોરો બંને હાર એમ કે એમાં મૃત્યુ દોરો બંને નું જ્ઞાન આવી જાય છે કે મૃત્યુનો જે જીવતો હાર છે એમાં મૂર્તિને સંક્ષેપી લીધા જે મૂર્તિઓને જીવતા હારમાં સંક્ષેપમાં આવ્યા હાર કહેતા અંદર મૂર્તિ બધા આવી ગયા 108 પારાની માળા હોય છે માળા એમ કે 108 જન્મની જરૂર રહેતી આવી જાય એને સંક્ષેપી લીધું અથવા અભેદ જ્ઞાનમાં ભેદ પીડા વિના ભેદ નું જ્ઞાન સમાવિષ્ટ થઈ ગયું મૂર્તિ અથવા માળા એમ કહેતા જે અભેદ જ્ઞાન છે એ અભેદ જ્ઞાનમાં ભેદ નું જ્ઞાન ગર્ભિત છે ભેદ નું જ્ઞાન નથી અને ભેદ નું અજ્ઞાન છે અને માળા નું જ્ઞાન છે એમ નથી માળા એમ કહ્યું હાર એમ કહ્યો એટલે મૂર્તિ નું જ્ઞાન એની અંદર ગર્ભિત પણ આવી ગયું 100 એમ કહેવામાં આવે ગણિત નો આંકડો એટલે એમાં એકડે થી માંડીને 100 બધાનું જ્ઞાન ગર્ભિત પણ આવી ગયું એમાં 59 પછી 60 ને 60 પછી 61 ને એવો વિચાર કરવાની આવશ્યકતા ભેદ પડ્યા વિના ભેદ નું જ્ઞાન ભેદ પડ્યા વિના ભેદ નું જ્ઞાન હોય છે અને ભેદ નું જ્ઞાન હોય છે છતાં ભેદ પડતો નથી એવું જે પરિપક્વ જ્ઞાન પરિપક્વ જ્ઞાન એ અભેદ જ્ઞાન છે એ જ્ઞાન ની વાસ્તવિક છે અથવા જ્ઞાન ની પરિપક્વતા એ યથાર્થ છે એમ આત્મા એમ કહેતા કોઈ પણ વિશેષણ છે આત્મા એનું આત્મિક પણ અનંત ગણ સોનું એમ કહીએ છીએ તો સોના સંબંધનું જ્ઞાન છે એમાં સોનાની ચિકાસ કેવી હોય ચિરાસ કેવી હોય વજન કેવું હોય કિંમત કેટલી હોય એવું કાંઈ એને સમજાવવું પડતો નથી સોનું કહેતા સોનાનું જ્ઞાન આવી જાય છે કે નહીં વસ્તુના ભેદ પાડ્યા વિનાનું સરખું જ્ઞાન યથાર્થ જ્ઞાન એની જેટલી કિંમત છે એટલી કિંમત લઈને ઉપજતું જ્ઞાન આત્મા આત્મા કરે ને આત્માની કાંઈ કિંમત આવે એમ નહીં આત્મા કહેતા આત્માના આત્માનો જે અનંત ગુણ ભંડાર છે એની કિંમત લઈને આત્માનું જ્ઞાન ઉપજે તો એ આત્માનું જ્ઞાન કરી શકાય એમ થનાર ને આત્મા ઉપરથી લખતું તો નથી તમે હજી પરિપક્વ થયા નથી શીખતા હોય તો બાદની નાના ભાઈ ને બેસાડ્યો હોય કે દીકરાને બેસાડ્યો હોય પછી ગ્રાહક ને સમજાવવા જતા કાંઈક એવી વાત કરી દઈએ કે જે બિઝનેસ સિક્રેટની દ્રષ્ટિએ કરી દઈએ એને સમજાવવાની મહેનત કરતો હોય રાગને મને છે નથી મંદિર પાછળ બેઠેલા હું કે હજી તમે પાકા થયા નથી આ વિશ્વના તમે વિકલ્પ થયા નથી તૈયાર તૈયારી બાકી નું સારું વર્ષ તો એ જ થાય છે કે ફળ બરાબર જો બાકી નું હોય એને શું કહેતા આ વન પગ છે એ ફળને કૃત્રિમ રીતે પકાવવામાં આવે અને એ ઝાડ ઉપર ફળ પાકે અને પછી એ ઉતરે ઉતારવામાં આવે એને પરિપક્વ શું કહેવાય ને તો એની મીઠાશ છે એ કુદરતી હોય છે જ્ઞાન આત્મા સંબંધીનું જે જાણવું છે એમાં પ્રથમ નિશ્ચય થાય છે ત્યારે આત્મા દ્રવથી કેવો છે ગુણથી કેવો છે પર્યાયથી કેવો છે એમ નય વિભાગથી એને જાણવામાં આવે છે નય પ્રમાણ છે ને દ્રવથી દ્રવનો વિષય નય પ્રમાણ શું છે પ્રમાણ સહી કરવામાં આવે છે જાણવાની રીત છે ખરેખર પદ્ધતિ છે પણ જ્યારે એ જ્ઞાન પરિપક્વ થાય છે જાણવામાં ત્યારે એને એ વસ્તુ સ્વ વસ્તુને જાણતા એમાં ભેદ પાડવો પડતો એનું લક્ષ રહે છે એમાં અભેદ જ્ઞાન છે સ્વરૂપનું સાધકને જે લક્ષ રહે છે એમાં એને એનું ભેદ છે એનું અભેદ જ્ઞાન વર્તે વિશ્વાસ તો હોય વિશ્વાસ નહીં હોવાનો તો પ્રશ્ન જ રહેતો વિશ્વાસ છે અને એનું પરિજ્ઞાન પણ છે ગ્રંથિ એટલે ગાંઠ પછી જ્યાં જે પ્રકરણ હોય ત્યાં તે શબ્દ વાપરવાનું કઈ પ્રતિબંધ નથી ને માળા હોય છે એમાં એક એક પરિમાણ પરિમાણની ગાંઠ છે એક ગાંઠમાં બીજી ગાંઠ હોતી નથી અહીંયા તો શું કહ્યું છે પરસ્પર અપ્રવૃત એવા જે અન્વયના વ્યતિરેકો તે પર્યાયો છે એમ કહ્યું તો મારાની એક ગાંઠમાં બીજી ગાંઠ હોય નહીં એક પારામાં એક ભૂતિમાં બીજું પારો કે નથી હું એક પર્યાયને બીજું પર્યાયથી સુગંધ ધૂન પાડવા માટે ગ્રંથિ કહી છે બોલો વિષય છે શબ્દ આવે એટલે ત્યાંથી ગાડી શું છે એનું વિવિધ પણ છે ગાંઠ ને કઠણ ચીજ છે સાથે પ્રથમ સ્થિતિ છે એમ દ્રવ સ્વભાવ છે જે સામાન્ય સ્વરૂપ છે એ ચૈતન્ય ગાંઠ જીવન છે એ આમ તો શું છે હિન્દીમાં ગાંઠ કે ગાંઠડી થાય છે હિન્દી ગાંઠ શબ્દ બોલે છે ગાંઠમાં તો થોડો ઓછો ભાવ છે આપણે ગાંઠડી કહીએ મોટી જેની અંદર એ કરે ઘણ એને એ લોકો ગાંઠ કહે ચૈતન્ય ગાંઠ છે આત્મા શું છે કે અનંત ગુણ ની ગાંઠડી છે આમાં કઈ ભાવ છે સુરણની ગાંઠ કે છે ને કઠણ હોય છે ને પાણાજીનું સુરણ હોય એ પૂછે એમ જે વિજ્ઞાન ઘનપણું છે સ્વભાવનું આનંદ ઘનપણું છે એ ઘનપણાને બતાવવા માટે પણ એને ગાંઠન કરવામાં આવે ઘનિષ્ઠતા બતાવી છે ભાવને જેમ મુક્તિઓને જીવતા હારમાં સંક્ષેપવામાં આવે છે એક હાર એમ કહેતા મોટીનો જ્ઞાન એમાં સંક્ષેપને આવી જાય છે ગર્ભિતપણે તેમ ચીજવિવર્તોને ચેતનમાં જ સંક્ષેપીને ચીજવિવર્તો એટલે આ પર્યાયો ભિન્ન પર્યાયનું લક્ષ એને ચેતનમાં સંક્ષેપ્યું ચીજવિવર્તોને ચેતનમાં જ સંક્ષેપીને એટલે કે અંતર્ગત કરીને ગર્ભી કરીને વિશેષણ વિશેષપણાની વાસનાનું અંતર્ધાન થવાથી પર્યાયને દ્રવ્યમાં સંક્ષેપી લીધું અને દ્રવ્યની અંદર પણ જે વિશેષણ અને વિશેષ એવા ભેદ છે, દ્રવ્ય અને ગુણ ભેદ છે, એની જે વાસના છે એટલે કલ્પના છે, વિશેષણ વિશેષની જે કલ્પના છે અને કલ્પના થઈ ગઈ છે, એનું અંતર્ધાન થવું એટલે અદ્રશ્ય થઈ ગયું, અલોપ થઈ જાય છે, એ કઈ રીતે? એ સફેદ હાર છે, ધોળા મોતીનો હાર છે, જેમ ધોળાશને હારમાં અંતર્ભીત અંતર્ભીત કરવામાં આવે છે, હાર એમ કહેતા મોતી તો જુદા પીડા નહીં, પણ સફેદાઈ જે હારની છે એને પણ જુદી લક્ષમાં લીધી, હાર કહેતા હારની સફેદાઈ, ધોળો અને મોતીનો હાર એમ જ્ઞાનમાં અંતર્ગર્ભી ભણે આવી ગયો, અદ્વૈત હાર સુધી છે, મારો હાર આપજો, મારે પહેરવો છે, સફેદ મોતીનો હાર પહેરે છે, મોતીના હાર નથી કરતા, સાચા મોતીનો હાર પહેરે, તો અંતિમ મારો હાર લાવજો, એટલે કેનારના જ્ઞાનમાં એ સફેદ છે અને મોતીનો છે, એ હારમાં અંતર બધું જ્ઞાન અંતર ગર્ભિત રહેલું, એ પ્રકારે ચોક્કસ એક વસ્તુને નિર્દેશે છે કે જેમાં એ વસ્તુની વિશેષતાઓનું જ્ઞાન છે અને એના ભેદોનું માળા મણકાઓનું પણ મૂર્તિઓને પણ એની અંદર જ્ઞાન છે, એ જ્ઞાનમાં ઉપયોગમાં મોતી જુદા જુદા એની સફેદાય એવો વિકલ્પ ન ઉઠે ભેદનો, તો પણ જ્ઞાન નથી એનું, એમ નથી જાણ, જ્ઞાન બરાબર છે, બરાબર છે, દુકાનમાં શું કહીએ છીએ કે પેલો તાકો લાવો, તાકો લાવો એટલે એક વારનો ટુકડો નથી એમ કહેવાની જરૂર હતી નથી, 20 વારનો કે 30 વારનો જે આવતો હોય માપ, એ માપ સમજીને કહેવામાં આવે છે, ત્યાં એકડેથી 20 વાર ગણવા પડતા કાતો કહેતા એનો વિજ્ઞાન થઈ જાય છે, એને ખબર છે એને તાકો એ 20 વારનો એમ સમજાવવું પડે નહીં, તાકો 20 વાર છે, ભાવ વારનો થશે અને હિસાબ તાકાનો ગણવાનો, એક તાકો કહેતા 20 વારનો હિસાબ ગણવો પડે એમ સમજાવવામાં આવે છે, વિવર્તોને એટલે પર્યાયોને ચેતનમાં સંક્ષેપીને આત્મા એમ કહેતા એમાં ચિત્ત વિવર્તો વાળું એ દ્રવ્ય છે, અન્વય છે કે જેના ચિત્ત વિવર્તો છે એને એમાં સમાવેશ નાખી જાય છે, અને ચૈતન્ય અને ચેતન એ બેની વિશેષણ વિશેષની દુર્કલ્પના પણ એમાં ઉત્પન્ન થતી નથી, કઈ રીતે ઉત્પન્ન થતી નથી કે જેમ ધોળાશને હારમાં અંતર્ભૂત કરવામાં આવે છે, આનો અર્થ શું છે? આપણે બહુ સારી બહુ મજાની નિમિત્ત છે કે ભાઈ આત્માનું જ્ઞાન કરવામાં આત્માના ગુણ પર્યાયો સંબંધીનું ભિન્ન ભિન્ન પ્રકારનું અનેકવિધ પડખાનું જે જ્ઞાન છે એ એટલું પ્રયોજન નથી કે જેટલું એનું અભિજ્ઞાન પ્રયોજન મારો છે, ત્યારે સીધું આપણે એમ કહીએ છીએ આગમ મંદિર દેખાણો ફક્ત એના શિખર દેખાણા છે, તે પણ પૂરા દેખાય નહીં, ઉપર સુધીના કઈ આખા દેખાય એવું નથી, પણ ફક્ત એટલું જાણ્યું શિખર નો એ ખ્યાલ માત્ર આકાર માત્ર એમાં આખું આગમ મંદિર દેખાણું શું કહ્યું, બસ આટલું જ પ્રયોજન છે, ખબર છે શું દલીલ આવવાની છે, ખબર છે એ દલીલ નો ખ્યાલ છે કે આ દલીલ આવશે, આગમ મંદિર જોયું છે પણ દૃષ્ટાંત એ મર્યાદિત રીતે અથવા અમુક પોઈન્ટ પૂરતું સમજાવવા માટે છે, આખું એનું દ્રષ્ટાંત લાગુ પડે છે એમ કેવું નથી, એમ પહેલા એને દ્રવ્ય ગુણ ને પર્યાય થી આત્માને સમજાવ્યો કે નહીં? અંદર ના જે તમે અંદર આગમ મંદિર માં દાખલ થયા ત્યારે તમે જીણ મુકાની લાદી આરક્ષણ છે, દિવાલ આરક્ષણ છે, દિવાલ ઉપર શાસ્ત્રો લખાયેલા છે, ભગવાન ઉદેલના ચિત્રો એની અંદર કોતરાયેલા છે, બરાબર છે, અને ભગવાનની મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાનું સ્થાપન કરેલું છે, આ કપોળો છે, ઉપર શિખર છે, આ બધું દાખલ થઈને તમને બતાવવામાં આવી ગયો. એક વાર પછી તમે આવો છો ત્યારે શિખર જુઓ છો, શું કરો છો, આગમ મંદિર દેખાય છે. એમ દ્રવ્ય થી ગુણ થી ને પર્યાય થી અર્જુન ભગવાન ના સ્વરૂપ થી તો આત્માને દેખાડવામાં આવ્યો. હવે એક આત્મા કહેતા એ બધું જ્ઞાન કેમ રખાતો નથી આવતો? નહીં બરાબર એમ જ છે કે ભગવાન નું સ્વરૂપ દ્રવ્ય થી ગુણ થી ને પર્યાય થી તો સમજાયું, અને સમજાયું એમાં તમને કઈ અસ્પષ્ટતા રહે છે તો પૂછો એમ કે છે કે આપણે દ્રવ્યગુણ પર્યાય સ્પષ્ટ કરીએ. પણ પછી એક આત્મા એમ કહેતા એના દ્રવ્યગુણ પર્યાય એનો વિચાર કરવાનો સવાલ રહેતો, તો એને બરાબર પર્યાપ્ત કરવું. સમજણમાં ભલે થોડી વાર લાગે પણ આત્માના સ્વરૂપને દ્રવ્યગુણ પર્યાય થી એટલા નહીં પ્રમાણથી બરાબર લખાશ અને જ્ઞાન કરવું જોઈએ. સ્વ લક્ષે સ્વ લક્ષે કે મારો આત્મા મારે જાણવો છે, સમજવો છે, કેમ કે અનુભવવો છે, આત્મજ્ઞાન કરવું છે. આત્મજ્ઞાન કેમ કરવું છે? તો ભવ ભ્રમણથી છૂટવાનો એ એક જ ઉપાય છે. બહુ આત્મજ્ઞાન સિવાય ભવ ભ્રમણ થી શીખવાનો જગતમાં કોઈ ઉપાય છે? એમાં શાસ્ત્ર જ્ઞાને લીધું નથી કે બીજી કોઈ ક્રિયા લીધી નથી, કે ફલાણી ક્રિયા કરશો તો તમને ભવ ભ્રમણ છૂટશે એવી કોઈ વાત કરી નથી. તો અનંત જ્ઞાનીઓ એક જ પ્રકારે વાત કરી. તો જીવનું એ પ્રકારથી માં આવીને કે અનંત ભવ ભ્રમણ થી શીખવાનું આ કારણ છે, એટલે આત્માના પરમ હિતનું મારા પરમ હિતનું આ કારણ છે, એ પૂર્વક એને પોતાનું સ્વરૂપ સમજવામાં પ્રયત્નવન થાય તો સમજતા એને વાર લાગે એવું આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ જ એવું છે કે એને પોતાના સ્વરૂપની સૂઝ સમજવાના પ્રયત્નોમાં આપોઆપ આવે છે. આ રીતે બહુ સુંદર પરિસ્થિતિ છે. ત્યારે કોઈ ખરેખર પોતાના હિતના અર્થે એને સમજવાનો પ્રયત્ન કરે ત્યારે એને વર્ષો લાગે, એ વસ્તુની સ્થિતિ છે. અને પરલક્ષે સમજવાના પ્રયત્ન કરે તો પરલક્ષમાં અનંતકાળ ગાળે શાસ્ત્ર અભ્યાસમાં, તો પણ એને આત્માનું સ્વરૂપ સમજાય એને કોઈ કાળમાં બધો શાસ્ત્રોના દૃષ્ટાંત આવે કે અંગ પૂર્વનો પાઠી અભ્યાસીજી પણ આત્માના સ્વરૂપનો અજાણ રહે છે. તો એનું કારણ શું છે? જેટલો કોઈ એનો અભ્યાસ છે એ પરલક્ષ છે. સ્વલક્ષનું એટલું બધું મહત્વ છે કે સ્વલક્ષથી અભ્યાસ કરનાર જીવ બહુ અલ્પ સમયમાં આત્માને જાણી લે છે, એટલે કે અંગ પૂર્વના સારને એ જાણી લે છે. એ વાત બીજાની છે, એમાં પોતાને જ લાગણી તપાસ કરવાની પડે છે. કોને કહેવું કે વ્યક્ત તો એમ પર્યાય છે, ચાલો મજાનો પ્રશ્ન કરીએ. હા, એ સ્પષ્ટ કરી આપને આમ બાટા ભારે તો હાલ પણ સ્વલક્ષ્મી પ્રશ્ન. સામાન્ય રીતે વ્યક્ત તો પર્યાય છે અને વ્યક્ત પર્યાયમાં અનેકવિધ ભાવો છે ને, કાળની વૃત્તિ વિવિધ જીવને રાગ થાય છે, દ્વેષ થાય છે, મોહ થાય છે, રુચિ થાય છે, અરુચિ થાય છે, અને જ્ઞાન પણ થાય છે. આ બધું પર્યાયમાં થાય છે ને, પર્યાયમાં બધું થાય છે. હવે એ બધા ભાવોમાં એમણે આ વિષયમાં જેણે પ્રવેશ કર્યો છે, એક વાત તો નક્કી કરી છે કે મારે દોષ ન જોઈએ, અશુદ્ધતા મલિનતા મારે ન જોઈએ અને શુદ્ધતા મારે જોઈએ. આટલી વાત તો સ્પષ્ટ છે. હવે એ અશુદ્ધતા થાય છે તો એને એ સ્વલક્ષ વાળો જીવ જોઈ શકે છે કે અશુદ્ધતા મને ક્યાં ક્યાં કેવી કેવી કયા કયા પ્રકારે થાય છે. જે પ્રકારના પરિણામ થાય છે તે પ્રકારનું અવલોકન કોને થાય છે, જેને સ્વલક્ષ હોય છે તેને થાય છે. આમ નાસ્તિકલી શરૂઆત થાય છે. ભલે એનો કઈ વાંધો નથી આવ્યા, ભલે જોડાઈ ગયા પછી એનું જ્ઞાન થાય. શરૂઆતમાં ભલે જોડાયા પછી એનો ખ્યાલ આવ્યો, પણ જેને એ જોઈતું નથી એને એનો તીવ્ર રસ જે આવતો હતો એમાં તો ફેર પડ્યા વિના આમાં શું એક તકલીફ છે. બહુ લક્ષે થોડો અભ્યાસ હોય એનો ખ્યાલ આવી ગયો છે કે તીવ્ર રસ વાળાને આ વિષયમાં ચાંચ બુદ્ધિ તીર્થો કોર વિભાવ રસ જેને તીવ્ર છે એને આ વિષયમાં ચાંચ બુદ્ધિ નથી. તો એક જો એનો વિભાવ રસ મંદપણાને પામે છે અને એ પણ સ્વલક્ષે મંદપણાને પામે છે ત્યારે એમાં એક સારો એવો ફરક પડે છે. પછી શું થાય છે કે એને એક નવો સંસ્કાર તો આપવામાં આવે છે કે ભાઈ હું જ્ઞાન સ્વરૂપ છું અને જ્ઞાનથી રાગ જુદો છે અથવા ભિન્ન છે. તો આ વિષયને તપાસવા માટે જો એનો વિભાવ રસ તીવ્ર છે તો એનું અવલોકન જરા પણ કાર્યકારી નહીં થાય, એનો ભાવ બેસશે નહીં અને એનું અવલોકન છે એમાં કોઈ રીતે કાર્યકારી નહીં થાય. કેમ કે એકદમ વિભાવ તીવ્ર રસનો ખૂંચેલો જીવ છે એને આ વાતની કાંઈ ખીજ આવતી. તો આમાં આમાં શું છે, શાસ્ત્રમાં શાસ્ત્ર સ્વાધ્યાય નથી કરવાનો. શાસ્ત્ર સ્વાધ્યાયમાં કહેવા માંગે છે એવા એવા પરિણામ પોતામાં થાય છે એને ઓળખવાનો જે પ્રયત્ન છે એ ખરેખર સ્વાધ્યાય છે. શાસ્ત્ર વાંચવું એ સ્વાધ્યાય નથી, પણ શાસ્ત્રમાં જે તે પ્રકારે અનુભવી જીવો એ પોતાના અનુભવમાં આવેલી વાતને કથની રૂપે લખી તો એ વિષયને એને આયા અનુભવથી તપાસવી જોઈએ. એનું નામ સ્વલક્ષમાં આવે છે. સ્વલક્ષણ છે. હવે એવું સ્વલક્ષ રહેનાર પછી ફક્ત સ્વાધ્યાયના કાળમાં સ્વલક્ષી નથી થતો, પછી એના ઉદયના તમામ પરિણામોમાં સ્વલક્ષ પ્રવર્તે છે. આખા દિવસ અનેક પ્રકારે, અને જેવું પુસ્તક બંધ કર્યું કે કઈ લેવા કે આ પરિસ્થિતિ એની થઈ જાય. કેમ કે અહીંથી જ પરલક્ષ હતો, હવે તો નિમિત્તે ખસી ગયો. ગાડીનો પાટો બદલાઈ જાય છે. એટલે સ્વલક્ષ જીવનું મહત્વ છે કે એક જીવ તરી જાય છે અને બીજો જીવ ડૂબી જાય છે. એથી અહીંથી ફરક પડે છે. અહીંથી ભલે સૂક્ષ્મ હોય પણ આ સ્થૂળથી જ્ઞાન ના પર્યાય થી તો ચાલે છે કે ને, તો શાસ્ત્ર માં પર્યાય ને સાધન દે દીધું છે. તો અહીંયા એ જુએ છે બરાબર, જ્ઞાન તો મને થઈ ગયું છે, જ્ઞાન થઈ ગયું છે, અને જ્ઞાનમાં જ્ઞાનની સાથે સાથે બીજા રાગાદી પરિણામ થાય છે, એ પણ થાય છે ને જણાય છે. હવે શું ક્યાં અભ્યાસ આમ લક્ષ્ય કરે છે, સમયસારને ચિત્તની કુતર્ગાથામાં આવે છે. જો ભાઈ જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ રાગાદી થતા માલુમ પડતા નથી, એ થઈ ગયા છે બે. પણ જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ રાગાદી પરિણામ થતા માલુમ પડતા નથી, જેમ રાગાદી થતા માલુમ પડે છે તેમ જ્ઞાન થતું માલુમ પડતું નથી. એ થાય છે બીજીના જ્ઞાનમાં. તો આચાર્ય મહારાજે એક નવી વાત સમજાવી કે ભાઈ જે થાય છે એમાં તું જરા ધ્યાનથી જોવો, તો જેમ જ્ઞાન થાય છે તેમ રાગ નથી થતો. એટલે શું કે તારું તારાપણું અહંકણું હુંપણું મમત્વપણું ક્યાં વર્તે છે તારું? જયારે રાગમાં મહત્વ પણ વર્તે છે ત્યારે જ્ઞાન થાય છે હું તો ભાન જ રહેતો નથી. આ તો અનુભવ નો વિષય છે. વિભાવ અને સ્વભાવ એક સાથે વ્યક્ત હોવા છતાં એમ કે છે જયારે વિભાવમાં અહમ પણ જીવ વર્તે છે ત્યારે સ્વભાવ નું એને દર્શન થતું. તો એમ કે છે જો હવે ધ્યાનથી તારા સ્વભાવમાં તને અહંપણું વેદાય છે કે તને રાગમાં અહંપણું વેદાય છે? આ જરા સ્વલક્ષમાં સ્વલક્ષ પૂર્વક અવલોકન કરવાનાર જીવને આ એક થોડી સૂક્ષ્મતામાં લઈ જાય છે. રાગમાં અહંપણું વેદાય છે ત્યારે હવે તું બરાબર જો એમ કે છે કે જો જ્ઞાન પણ થાય છે તને જોજો ત્યાં જ તને અહમ પણ થાય છે. જ્ઞાન થાય છે ત્યાં થાય છે કે રાગ થાય છે ત્યાં થાય છે? તો રાગ થાય છે ત્યાં થાય છે ત્યાં તારી ભૂલ થાય છે એમ કે છે. જો બરાબર ધ્યાન દઈએ ફરી જઈએ છે જ્યાં રાગ થાય છે ત્યાં અહમ પણ થાય છે, ભૂલ થાય છે, બાજુની ચીજ ને પકડે છો તો એમ કે છે. રાગમાં હું પણ એ બાજુમાં રહેલી ચીજ પકડાઈ જાય છે. જરાક જાગીને જો જ્ઞાન પણ હવે પડે એમાં વાંધો શું છે? એમાં શું વાંધો છે, તકલીફ શું છે? આ એક અંતર અભ્યાસ નો વિષય છે. અને આવો જ્ઞાનમાં જોવાનો એનો જેટલી ભગવત હોય તો પ્રયત્ન ચાલે. આ રીતે સ્વભાવ વિભાવ ગુફામાં જઈને એકબીજાને જુદા પાડવા એ ત્યારે થાય કે એ જાતની પોતાનું હિત કરવાની તીવ્ર લગ્ન હોય, તીવ્ર ધગસ હોય તો થાય. એટલા માટે લગ્ન હોવી જોઈએ, આત્માર્થી લગ્ન હોવી જોઈએ એવો ઉપદેશ કરવામાં આવે. પણ હોવી જોઈએ એથી નથી થતો, એ તો એને જો કિંમત આવે પોતાના હિતની તો એને લગ્ન થયા વિના. માહિતી જ્ઞાન મળી નહીં, ઇન્ફોર્મેશન બ્યુરોની મારફત ખાલી કલેક્શન કરવામાં આવે કે આને આમ કહ્યું, આને એમ કહ્યું, આ દેખામાં પીક્ષા વિક્ષા ખરામાં ચાલો ઘણું જાણવાનું કર્યું. એ શબ્દ જાણ્યો તો ફોક તો જેટલું જાણ્યું એટલું બીજું ફોક છે. મફતનો ભાર વેંધાર્યો ઉપાડ્યો એ સિવાય બીજું કાંઈ એમાં કહ્યું નહીં. કોઈ ગધાડાના માટે પુસ્તક શાસ્ત્રોની ગાંડી બાંધીને મૂકે અને ગધેડો ઉપાડીને વિયો જાય તો એને ભાર ઉપાડવા સિવાય બીજો કાંઈ લાભ થયો નથી. એમ સ્વલક્ષ્મીના હજારો શાસ્ત્રો કદાચ એને સમજ્યા હોય બુદ્ધિથી માટે એને ભાર નાખા પૂછવું પડ્યો. બાકી બાકી કાંઈ છે એની ભૂલ છે, પણ એ ભૂલ કરે છે એમ જાણી લીધું એમ ને એ ભૂલને પકડવાનો પ્રયત્ન કરે. સ્વલક્ષ કોને કે મુદ્દો અહીંયા વિષય ચાલે છે. અહીંયા ભૂલ કરી છે એટલું સમજી લેવું નથી કે ભૂલ તો વરણાજી ને રાજાજીમાં કરી લીધી, ભૂલ થઈ ગઈ, ચાલો ખ્યાલમાં આવી ગઈ. અહીંયા જ્યાં એને ભૂલ થાય છે એ ભૂલ ભાવને સમજવો છે, એના અનુભવમાં આવી રહેલા ભૂલ ભાવને ઓળખે નહીં. જો ભાવની ઓળખાણ ન થાય તો એને ભાવ ભાષણ થાય થોડી આવી છે. જો ભાવનું ઓળખાણ ન થાય તો ભાવનું ભાષણ થાય. કેમ સ્વચ્છંદી જીવને સ્વચ્છંદ થઈ જાય છે શાસ્ત્ર સમજ આપી છે. એને ભાવની જ ઓળખાણ નથી. જ્યારે એને સ્વચ્છંદ થાય છે ત્યારે શું થાય છે કે કસાય તીવ્ર થાય છે. કસાય તીવ્ર થાય છે ત્યારે શું થાય છે એમ જો વિચારવામાં આવે તો વિશેષ દુઃખ થાય છે. તો વિશેષ દુઃખ થાય ત્યારે પણ જેને ખબર ન પડે તો મંદ કસાય ને ક્યાંથી ટાળવાનો પ્રયત્ન કરે. કસાયની મંદતાને તો એને ત્યાંથી ખસવાનો તો પ્રયત્ન થવાનો સવાલ જ રહેતો. એનું કારણ શું થયું કે એને ભાવની ઓળખાણ જ પહેલેથી કરી નથી, એ લાઈનમાં જ આવ્યો નથી. ત્યારે મુદ્દો અહીંયા એ છે કે એને ભાવને ઓળખો અને એ સ્વલક્ષના પ્રકારમાં આવે છે. સ્વલક્ષના પ્રકારમાં એ વિશે આખો બાજરી જાય છે. મારું ધ્યેય હોય શકે કેમ કે અરવિંદ ભગવાનને એમણે અનાદિ અનંત જ્ઞાનમાં લીધા ને, વિવર્તની અનાદિ અનંત ગ્રંથિમાં લીધી. તો ભૂતકાળમાં આ અરવિંદ ભગવાન મારા જેવા સંસારી પ્રાણી હતા, એમણે સ્વરૂપ દશા કેળવી સ્પૂર્ણ શુદ્ધતા કરીને અત્યારે અરવિંદ થયા કે એમ જ્ઞાન થયું છે ને. વિવર્તની ગ્રંથિઓનું જ્ઞાન કઈ રીતે થયું? વર્તમાન એક કેવળ જ્ઞાન પર એનું જ્ઞાન થયું એમ નથી કઈ એમાં. આમ બધું સળંગદાન થયું કે નહીં કે તેનું તે દ્રવ્ય, તેના તે ગુણો અને ચિદવિવર્તની ગ્રંથિઓમાંથી એ જીવ પણ સંસારી હતો અને મુક્ત થયો એમ થયું ને. એમાં બધું જ્ઞાન આવી ગયું, બાકી શું આવ્યું? કે એ તો સીધો આવી ગયો આયા કે આ જીવ જાતિ અપેક્ષા એ દ્રવ જાત જેવી ગુણ પણ એના એવા ને એવા એટલે મૂડી તો પૂરેપૂરી છે. હવે એને અત્યારે વપરાય છે મૂડીનો ઉપયોગ છે, ના એ મૂડીનો ઉપયોગ નથી. મૂડી મળી ગઈ એનો માંધો શું પૂછી પછી વાપરવામાં કઈ તકલીફ છે? એમ કે છે કે સીધું સમ્યક દર્શન થાય છે. જ્યાં આ રીતે સ્વરૂપનું જ્ઞાન હરિયન ભગવાનના દ્રવ્યનું ભૈયાથી થાય છે અને સાથે જ ત્યાં પોતાનું જ્ઞાન થાય છે એટલે એને સીધું સમ્યક દર્શન એટલે પ્રોસેસ લે છે. આખા પ્રોસેસની વાત કરશે અહીંયા એ શેનાચાર્ય એ વાત કીધી છે ને અમૃતચંદ્રાચાર્ય પણ વાત કીધી છે. એટલે આમ કહ્યું કે વિચિત વિવર્તો ને એટલે ચૈતન્ય પર્યાયો ચેતનમાં સંક્ષેપાઈ જાય છે અને વિશેષણ વિશેષની વાસના પણ અલોપ થઈ જાય છે. વિશેષણ વિશેષનું જ્ઞાન રહી જાય છે પણ એના અહીંની ભેદ વાસના તે અલોપ થઈ જાય છે, ગેપ થઈ જાય છે. તેમ ચૈતન્યને ચેતનમાં જ અંતર્ભૂત કરીને જેમ કેવળ હારને જાણવામાં આવે છે તેમ કેવળ આત્માને જાણતા હાર એમ કહેતા રડે છે. એટલે વાસના એટલે ભેદ પડે છે આત્મા ચેતન અને ચૈતન્ય એનો ગુણ એમ અભેદ વસ્તુને અંદર ભેદ કલ્પના કહેવાય છે. ચેતન એનો ગુણ ચૈતન્ય પદાર્થ અને એ ચેતન એનો ગુણ એમ એ ગુણને નોખો પાડે છે ત્યારે એમાં ભેદની એક કલ્પના ઉઠે છે. વસ્તુતા એ વસ્તુ ચૈતન્યાકાર છે, એકાકાર છે ચૈતન્યપણાથી એમાં એના ભેદને જોવો એ જરૂરી નથી. જોવાનું પ્રયોજન નથી. જો વસ્તુનું વેદન કરવું હોય તો વાસના એટલે ભેદ પડે છે. એક કલ્પના આવશે, એક કલ્પના જ્યાં ઉઠે છે ત્યારે રાગની ખરેખર તો આત્મા એ ચેતન પદાર્થ ચેતન પદાર્થ છે. એક ચૈતન્ય એની એક વિશેષતા છે. એની એક વિશેષતાને નોખી પાડીને જ્યાં જોવા જાય છે ત્યારે એ રાગની ઉત્પત્તિથી આવે છે. આત્મા ચેતન એમ જ્ઞાન અભિજ્ઞાનમાં આવે છે ત્યારે એ સંબંધનો વિકલ્પ છે, એ ભેદ વિકલ્પ અલોપ થઈ જાય છે. હાર એમ કહેતા ધળાસનો વિકલ્પ ઉઠતો નથી પણ ધળો હાર તો વિકલ્પ ઉઠે. પણ એટલો હાર પહેર્યો છે તો હારના આનંદમાં આનંદ માણે પણ આ ધોળો હાર હોમૂતિનો હાર ધોળો હાર હોમૂતિ એમ જ્યાં વિચાર એ આનંદ ગુમાવે છે. વસ્તુના અનુભવને ગુમાવે છે માટે એને વાસના કહેવામાં આવે. વાસના પાપ છે કારણ કે અનુભવને એ તોડે છે, અનુભવને એ ભાંગે છે, અનુભવમાં ભંગ પાડે છે તેથી એને વાસના કહેવામાં આવે. જેમ કેવળ હાર ને જાણવામાં આવે છે એમ કે છે હાર એમ કેતા જ્યાં આખો હાર સંબંધી નું માત્ર હાર ને જાણવામાં બીજો આવી જાય છે તેમ કેવળ આત્માને જાણતા એમ પછી એમાં દ્રવગુણ ગુણ પર્યાયમાં સમાવિત થઈ ગયા. આત્મા એમ કહેતા જેવો ભગવાનનો આત્મા એવો મારો આત્મા એમ કેવળ આત્મા એમ જાણતા તેની ઉત્તરો ઉત્તર ક્ષણે એમ કહ્યું જેમ જાણ્યો ભગવાનનો આત્મા જાણ્યો બ્રહ્મ પર્યાય થઈ એવો મારો આત્મા એમ આત્મા મારો પછી ત્રિગુણ પર્યાય ને એમાં જાણવાની જરૂર રહે તો એવો મારો આત્મા એમ જાણતા એ આત્માને જાણવાના ઉત્તરો ઉત્તર ક્ષણે એટલે ત્યાર પછીની ક્ષણનો હિસાબ લીધો હવે એક ક્ષણનો અહીંયા હિસાબ કર્યો છે કરતા કર્મ ક્રિયાનો વિવાહ ક્ષય પામતો જતો હોવાથી આત્મા કરતા છે પદાર્થ કરતા છે પરિણામ એનું કર્મ છે પરિણામ એક પરિણામથી બીજા પરિણામ ખરું તે તેની ક્રિયા છે એવો ભેદનો વિભાગનો ક્ષય થાય છે નાશ થતો જાય છે ગળવા માંડે છે એનો જે ભેદ જ્ઞાનમાં જે ભેદ વિકલ્પ થાય છે એ વિકલ્પ એના અભાવ થવાની તૈયારીમાં આવે છે એટલા હદે મંદ પડે છે લક્ષ્મભાવ પર એની તૈયારી થઈ ગઈ પામવાની એને નાશ પામવાની તૈયારી ઉત્તરોત્તર ક્ષણે એમ થાય છે એટલે એને ત્યાર પછી જૈસનાચાર્ય ટીકામાં તો કરણ લીધીના પરિણામ લીધા છે અને ત્રીજી લીધી છે તો વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનીનો સખીવ આગમ ભાષયા આગમ ભાષયા અધો પ્રવૃત્તિકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ સંન દર્શન મોક્ષ પણ સમર્થ પરિણામ વિશેષ બલિન પશ્ચાત આત્મ્યારે કરણ બુદ્ધિના પરિણામ થાય છે ત્યારે જેને આગમ ભાષાથી અનપ્રવૃત્તિકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કહેવામાં આવે છે એવા કરણલબ્ધિના પરિણામમાં જે પરિણામના પણ ત્રણ વિભાગ ભગવાને પાડ્યા છે જોયા છે એ પરિણામ વર્ણન કર્યું ખરેખર જો કોઈ જીવ લિંગના સ્વરૂપમાં હોય છે અને એવો જ મારો આત્મા છે એમ જો એને ભાવમાં ભાસે ત્યારે એ જીવ કરણલબ્ધિના આવ્યા જ ના રહેતો ભાવ ભાષે ને પછી એને ન થાય તો વાત રહી એમને કઈ હું કે કોઈને થાય એમ બીજું છે એ બહુ સીધી સમજી શકાય કેમ ન હોય જ્યાં એને અનંત સુખમાં સાગર દેખાય ત્યાં એનું પરિણામ તુલસીને એ બાજુ જાય જાય એ કેમ બની શકે એમ ખબર પડે કે ભૂલભૂલમાં છોકરાએ 1 રૂપિયાની લોટરીની ટિકિટ લઈ લીધી અને સીધા 25 લાખ લાગ્યા એને તો કઈ ઈચ્છા નહોતી હતી પણ આ રસ્તે ચાલતા કે મારે આ ટિકિટ જ લેવી શકે ઠીક ભૂલભૂલમાં લઈ લીધી અથવા ઘરે વૃક્ષનો છોકરો શાક લેવા ગયો 10 રૂપિયાને નોટ આપી 9 રૂપિયાનો શાક લીધો 1 રૂપિયો વધી પડ્યો એટલે અમે આ ટિકિટ લઈ લો રમત રમતમાં એમાં 25 લાખ લાગ્યા પરિણામનું ઠેકાણું લે અને મકાનના માલ ઉપર માલ દેખાવા લાગે આ અત્યારની વાત ત્યારે એને તો મહિનાઓ લાગે એક મોટર બાર ઊભી હોય બંગલાની બાજુ બધી કલ્પના થાય જ નહીં જ્ઞાન સાચું જ છે એને તો એમ જ લાગે અને એવું સ્વપ્ન આવ્યું હોય તો ત્યાં જાગે કઈ છે નહીં, આમાંથી તો કઈ બીનો નથી. આવું છે આ બધું જયારે અરવિંદ ના દ્રવિજ નું પર્યાય શરૂ બીજાત્મક સ્વરૂપ નું ભાવ ધાકે છે ત્યારે એને આખો સંસાર માંડેલો સપના જેવો દેખાય. કઈ નથી ત્યાં મારું દ્રવિજ નું પર્યાય એવું સ્વરૂપ છે જે અરવિંદ ભગવાન અદ્રશ્ય છે બિલકુલ. આમાં તો કઈ કહે કુદરતી જ વધી જાય. દોસ્તો વાત છે 30 લાખ આવે ને વેટ કેવો વધે છે એની ચિંતા ક્યાંય રહીએ નહીં. અડધી કલાક પહેલા કોઈને માગણી મૂકી હોય કે ભાઈ સાહેબ જરાક મને મદદ કરવી પડશે, જરા ભૂખમાં હું આવી ગયો છું, તમારી મદદ વગર મારે ચાલે હું નથી એને વિચારે જ. આ કઈ કહેવાની જરૂર છે ફરી જાય એટલે કેવું ફરી જાય છે કલ્પના બહાર માં ફરી જાય છે. આ શું જીવ નું ભવન થઈ જાય હું શું કહે છે ઉત્તરો ઉત્તર ક્ષણે જ્યારથી એને અરવિંદ ભગવાન ના સ્વરૂપ ઉપરથી આત્મા નું સ્વરૂપ જીવું એને ભાષો સ્વલક્ષે નિજ અવલોકન થતા કે ઉત્તરો ઉત્તર ક્ષણે એને કરતા કર્મ સંક્રિયા નો વિભાગ થઈ પામતો જાય. એટલી ભાષણમાં જ એટલી બધી પુરુષાર્થની પૂર્ણા ઉપડે છે એમ કે એના પ્રતિક્ષણમાં કરતા કર્મ ના વિભાગ આચાર્યજી એના વિશે પ્રકરણ કરીને કહે છે એ સ્થિતિમાં આવનાર જીવનું લક્ષ પર્યાય ઉપર એટલું રહેતો એનો જે દ્રવ્ય સ્વભાવ છે એના ઉપરનું લક્ષ અને વેગ એટલો સતત હોય છે કે એને પર્યાયમાં કરતા કર્મ નો વિભાગ ક્ષય પામતો જાય છે એનું અવલોકન કરવાનો પછી લક્ષ રહેતો નથી. એ સહજ ઓટોમેટિક થતું જાય આપો આપ જ એમ કહેવાય એ વિચારવાનું એ અહીંયા પૃથક્કરણ કરીને દેખાડે છે. વિભાગ ક્ષય પામતો જતો હોવાથી નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે નિર્વિકલ્પ સહાનુભૂતિની દિશાને એ પ્રાપ્ત કરે છે. ત્યાં નજીકના કાળમાં નિષ્ક્રિય એટલે સ્વરૂપ છે એમાં ક્રિયા તો નથી. નિષ્ક્રિય સ્વરૂપ છે ને આત્મા તો રાગની ક્રિયા રહી છે અને એક સમયના પરિણામની પણ ક્રિયા રહી છે. એને પામે છે એટલે એવો જ હું છું એમ અભેદ અનુભવ કરે છે ત્યારે એ ભાવને પામે એમ કહેવામાં આવે. એવો જ હું છું એમ અભેદ સાક્ષાત પ્રત્યક્ષ એટલે અપરોક્ષ અનુભવ કરે છે એટલે એમાં એને પામી ગયો એમ કહેવામાં આવે. પ્રત્યક્ષ અનુભવ છે ને પછી ત્યાં કોઈ વચ્ચે કલ્પનાનો કોઈ સાંધો નથી કે આવો છે ને આવો છે ને આવો છે. એટલે એના અસંત પ્રદેશથી અભેદ અનુભવમાં આવે છે એને નિષ્ક્રિય ભાવને પામ્યો એમ કહેવામાં આવે છે. તો કરતા કર્મ ક્રિયાનો વિભાગ છૂટી ગયો કરતા પણ સ્થિતિ એ અપેક્ષા એ પણ એને નિષ્ક્રિય કહેવામાં સર્વથા નિષ્ક્રિય વિકલ્પ નું રાગ નું કે રાગ ના વિકલ્પ ઉપર પદાર્થ નું કરતા પણ રહેતો નિષ્ક્રિય થયો, એનાથી એ નિષ્ક્રિય થયો. કરતા પણ એની ક્રિયા સર્વથા સ્થિતિ જે છે, કર્તૃત્વ નું જે નિખ્યાત છે એ સર્વથા સ્થિતિ છે. સ્થિતિ નિષ્ક્રિય થઈ ગયો, સહજ આત્મ સ્વરૂપ છે એ સહજાત્મ સ્વરૂપ રૂપ થયો, એ સહજાત્મ સ્વરૂપ ભાવે થયો એટલે એ નિષ્ક્રિય થયો. જે સક્રિય છે કર્તા બુદ્ધિ એ જે સક્રિય છે એ સહજ નથી, એ સહજ થી વિરુદ્ધ છે. આત્માનું જે સહજ સ્વરૂપ એનાથી એ વિરુદ્ધ છે. પણ એ તો બધા ભાવમાં આવી જાય છે. એ જ નિષ્ક્રિય છે ત્યાં નિર્વિકલ્પ પણ થયો, અકર્તા પણ થયો, અપરિણામી પણ થયો. આ તો શું આમ છોડો જે આવ્યો એક જ બસ. આ તો શું કે સ્વલક્ષે જો અર્યંત ના દ્રવ્યગુણ પર્યાય જાણથી પૂર્વક આત્માને જો જાણવામાં આવે તો જાણવાનું ઉત્તરોત્તર ક્ષણે એમ ન કહ્યું કે તું આજે જાણીશ ઓણ જાણીશ ને પોર ફળ ફળ મળશે એમ નહીં. આ ભાવમાં જાણીશ ને આવતા ભાવમાં પામી એ વાત અહીંયા લીધી. આચાર્યને તો એમ કહ્યું ઉત્તરોત્તર ક્ષણે જાણતાની સાથે જો તને સ્વરૂપનો નિશ્ચય થયો કે આવું અર્યંત સદ્રશ મારું સ્વરૂપ છે. આમ તો સિદ્ધ સદ્રશ છે ખરેખર, અર્યંત તો પ્રત્યક્ષ છે તો દાખલા ખાલી સિદ્ધ સમાન સદાર્યંત તો વિતીર્ણ સ્થાન, આ તો ચૌદ ગુણ સ્થાનથી પાર છે. એવું જ્યાં ત્યારે તારા નિશ્ચયમાં આવ્યું કે અંદરથી તારા પુરુષાર્થનો બંબો ફાટશે એમ કે છે, પછી એક ક્ષણ છે એ નિર્વિકલ્પ થવાની તૈયારી વાળી છે. પછી થાય કે ન થાય પ્રશ્ન રહેતો. એ નિર્વિકલ્પ ભાવને અથવા આત્મભાવને પામે છે અને એ રીતે મણીની જેમ જેનો નિર્મળ પ્રકાશ અકંપપણે વર્તે છે તેવી ભાષા લીધી છે. જેમ કોઈ તેજસ્વી મણી હોય છે એનો નિર્મળ પ્રકાશ શુદ્ધ પ્રકાશ જોયો હોય તો ખબર પડે. તમને કલ્પના કરવાની રહી ને, ટ્યુબલાઇટ નો પ્રકાશ જોયો હોય, ચંદ્ર નો પ્રકાશ જોયો હોય, સૂર્ય નો પ્રકાશ જોયો હોય, બલ્બ છે એનો પ્રકાશ જોયો હોય, દીવા નો પ્રકાશ ફાનસ નો જોયો હોય, ચાલ નો મણી નો પ્રકાશ ની વિશિષ્ટતા જુદી છે. અંધારામાં મણી ચૂંટણો સમજતો હોય કે એના પ્રકાશની નિર્મળતાની જાત છે. જંગલમાં જોયા છે એવું છે, આવે છે સર્પ ખાય છે, મણી વાળા સર્પ ખાય છે, મણી કાઢે મણી હોય બહુ જવા લીધો હોય છે. અબજોમાં લાખો અબજોમાં ખૂબ ખૂબ એવું સર્પ જાય, અંધારામાં રાતમાં નીકળે આવે છે એ પ્રાણી. આમ તો સતીની ગતિ પણ તે પ્રકારમાં માણિક નીકળે છે, મુક્તા ફળ કરતા માખણ લડાઈમાં યાદ કરી જાય એવો મોટો આસન માતા માટે નીકળે છે. રતન રતન નીકળે એના માથામાં. મણીની જેમ ઝેણો નિર્મળ પ્રકાશ અકંપણે વર્તે છે, એમાં ઉઠાવતા પણ થાય, ઝબક ઝબક ન થાય એમ કે છે. સ્થિર નિર્મળ પ્રકાશ વાળો જેમ મણી હોય છે એવો તે કોણ, એવો તે આત્મા એટલે એવો પોતે, તે એટલે પોતે થર્ડ પર્સન ને માત્ર ભાવને પામેલા જીવને પોતાને મોહાંધકાર નિરાશ્રયપણા ને લીધે અવશ્યમેવ પ્રલય પામે. એને મોહને આશ્રયનું આ સ્થાન રહેતું નથી, મોહને હવે અહીંયા આશ્રય સ્થાન મળતું નથી. સ્વરૂપની જે આ જ્ઞાનની જ્ઞાનની નિર્મળતા પ્રતિ એના સિદ્ધાંતમાં ગુરુને આશ્રય મળતો નથી, નિરાશ્રય પણ પામીને અવશ્ય પ્રલય પામે છે, પછી ઉત્પન્ન થતો પ્રલય પામે છે કહેવામાં. પૈસા પૈસાના ઠેકાણે રહી ગયા, આત્મા આત્માના ઠેકાણે રહી ગયો. અત્યારે એને એમ છે કે મારા કરતા પૈસાની કિંમત વધારે છે,